તારીખ 23/3/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 488 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282
ભાવલિંગી સંત મુનિરાજની અંતરંગ દશા કેવી હોય વર્ણન છે. મુનિરાજની સાધના એ અંતરદશાની ચીજ છે. બારમા છઠ્ઠે સાતમી ગુણ સ્થાને સર્વસંગ પરિત્યાગની નગ્ન દિગંબર દશામાં જીવો વર્તતા હોય છે તેમને સમયે સમયે આત્માની શુદ્ધિ વધતી જ જાય છે. ભલે ગુણસ્થાન છઠ્ઠો અને સાતમો તેનું તે ગુણસ્થાન હોય, શ્રેણી ન માંડી હોય, તો પણ સમયે સ્વયં સમયે એમની શુદ્ધિ વધતી જાય છે એમ અહીંયા કહેવા ધારે છે. એ મુનિરાજની આત્મતલ્લીનતા કેવી હોય છે કે જેમને જંગલમાં વાઘ સિંહનો ભય નથી, વાઘ સિંહ અજગર સર્પ અનેક પ્રકારના ઝેરી જંતુઓ હોય છે અને હિંસક પ્રાણીઓ હોય છે, આજુબાજુમાં એની ત્રાડથી અવાજ સંભળાય તેવો ખ્યાલ પણ આવે છે, અજગર અને સર્પના ફૂંફાડા સંભળાય, તો પણ મુનિરાજને અંતરમાં જ્ઞાનાનંદ સ્વભાવની તલ્લીનતા એવી હોય છે કે જાણે કાંઈ ખબર નથી. જેમ શહેરની અંદર બીજી વસ્તી હોય તો એ સંબંધીનો ભય નથી. ઘણા માણસો આ શહેરમાં વસે છે એનો ભય લાગે છે, એ જેમ સ્વાભાવિક લાગે છે કે શહેર હોય ત્યાં મનુષ્યોની વસ્તી હોય, એમ જંગલ હોય ત્યાં જંગલના પ્રાણીઓની વસ્તી હોય, એટલું સ્વાભાવિક છે કે એ સંબંધીનો ભય સંબંધીનો ભયના પ્રકારનો વિકલ્પ પણ મુનિરાજને હોતો નથી. નીચેથી ચોથી લીટી છે ત્યાંથી લઈએ ફરીને. જંગલમાં એકલા વિચરતા હોય, વાઘ સિંહની ત્રાડ પડતી હોય, માથે પાણી પડતા હોય અને શરીરમાં રોગ હોય, બધું એક સાથે હોય, ઘોર જંગલમાં વિચરતા હોય, ક્યાંય મનુષ્યનો પગરવ પણ સંભળાતો ન હોય, ક્યાંય મનુષ્યનું આવાગમન ન હોય, ઉલટાના વાઘ સિંહની ત્રાળો સંભળાતી હોય આજુબાજુમાંથી અને ધોધમાર વરસાદ પડતો હોય, માથે પાણી પડતા હોય એટલે ધોધમાર વરસાદ પડતો હોય, પોતે ધ્યાનમાં બેઠા હોય વૃક્ષ નીચે, કોઈ વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી ગયા હોય, શરીરમાં રોગ થઈ આવ્યો હોય, અસ્વસ્થ શરીર પ્રકૃતિ અસ્વસ્થ થઈને શરીરમાં રોગની સ્થિતિ ઉત્પન્ન થઈ હોય, છતાં મુનિરાજને તો એની કાંઈ ખબર પણ હોતી નથી અને અંતરમાં તલ્લીન થઈ ગયા હોય છે. કેમ ખબર હોતી નથી? કે પોતાના આનંદ સ્વભાવમાં એટલા તલ્લીન થઈ ગયા છે કે આ બધું પ્રતિકૂળતાવાળું વાતાવરણ છે એની જાણે કે ખબર નથી. જગતના સામાન્ય પ્રાણીને જે ઘણા ભયનું કારણ છે એ પરિસ્થિતિમાં મુનિરાજ તો એ બધાની વિસ્મૃતિ, એ બધાની વચમાં એ બધાથી વિસ્મૃત થઈને એક સ્વરૂપને અંદરમાં સંભાળે છે,
બરોબર,
અંદરમાં આત્માને સંભાળે છે. એવા નિર્ગ્રંથ મુનિરાજ હોય છે, મુનિરાજની એવી દશા હોય છે જેને નમો લોયે સબ સાહુણમ કહે છે, એ આવા મુનિ હોય છે. ખુદ ગણધર ભગવાન પણ પંચ પરમેષ્ટિનું સ્મરણ કરે છે, એક અરિયંત અને સિદ્ધને પંચ પરમેષ્ટિનું સ્મરણ નથી હોતું. કેમ કે સ્મરણ જેમાં થાય એવું મતિ જ્ઞાન એમને હોતું નથી. કેવળ જ્ઞાનના સદભાવને લીધે મતિ શ્રુત આદિ અલ્પ જ્ઞાનોનો એમને સદભાવ હતો નથી, પૂર્ણ જ્ઞાનનો સદભાવ છે. અને સ્મરણ તો મતિ જ્ઞાનમાં થાય છે, સ્મૃતિ એ મતિ જ્ઞાનનો ભેદ છે. પણ ગણધર દેવ જેમને મતિ શ્રુત અવધિ ને મનોપર્ય ચાર જ્ઞાનના ધણી છે, એવા આચાર્યોમાં પણ સર્વશ્રેષ્ઠ, આમ તો ત્રણ પદ છે ને આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, એમાં આચાર્ય પદ છે, ગણધર દેવ નું આચાર્ય પદ છે ને આચાર્યમાં પણ સર્વશ્રેષ્ઠ છે. અને જે તીર્થંકર ભગવાનના પ્રધાનમંત્રી છે, મુખ્ય છે આખા સમોસરણમાં, જે મુખ્ય છે એવા ગણધર દેવ પણ જેને નમસ્કાર કરે છે, નમો લોહી સૌ સાહુણ, આવા સાધુ. બીજા ગમે તેવા કહેવાતા સાધુઓને ગણધર ભગવાન નમસ્કાર કરે છે એમ હતું. સાધુ થયા હોય એને વિચારવા યોગ્ય છે કે શું મારા જેવા આત્મા, મારી યોગ્યતા છે એવા આત્માને ગણધર મને નમસ્કાર કરે, એ વાત ઠીક છે એમ માનવું એ તો એમનું અપમાન છે, અનાદર છે. હજી ચોથા ગુણસ્થાનનું ઠેકાણું ન હોય અને નમો લોહી સૌ સાહુણમના પદમાં પોતે પોતાની કલ્પના કરે એ તો ઘણું અનુચિત છે. તો આવા મુનિ હોય છે કે જેને સ્વરૂપની તલ્લીનતા, સ્વરૂપની રમણતા અંદરમાં વધી ગઈ છે અને શરીરના રોગ સુદ્ધાની જેને ખબર નથી, જાણે કે શરીરનો ઉપયોગ ખલાસ થઈ ગયો છે, એવા મુનિને શુદ્ધિ તો વધે જ છે. એવા મુનિરાજને સમયે સમયે સ્વરૂપલીનતા હોવાને લીધે, સ્વરૂપલીનતા ચાલુ રહેતી હોવાને લીધે એમને એ લીનતાને કારણે શુદ્ધતા વધે છે. એ એમનું શુદ્ધ ચારિત્ર છે, એ એમનું આત્મચારિત્ર છે, એ એમનું શુદ્ધ ચારિત્ર છે. સ્વરૂપ સ્થિરતા તે ચારિત્ર છે કે જે ચારિત્ર શુદ્ધિનું કારણ છે. અંદરમાં શુદ્ધતા તરફનું જોર ચાલે છે તે વધતું જ જાય છે. અંદરમાં જે શુદ્ધાત્મા તરફનું બળ છે, જોર છે, પુરુષાર્થ છે, એ પુરુષાર્થ વધતો જ જાય છે, સ્વરૂપ સ્થિરતા વધતી જ જાય છે, શુદ્ધતા પણ વધતી જ જાય છે. અને એ શુદ્ધતા એટલી હદે પછી જોરથી વધશે કે શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને અલ્પકાળમાં એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે. એવું ભાવલિંગી મુનિરાજનું ચિત્ર છે. આને ગણધર દેવ નમસ્કાર કરે છે. આવા જે સાધુ છે એને ગણધર દેવ નમસ્કાર કરે છે. સાધુમાં તો એવું હોય છે કે એક સાધુ આચાર્ય હોય, એક બીજા સાધુ એની પાસે નવદીક્ષિત થનાર શિષ્ય હોય, છતાં પંચ પરમેશ્વરીના નમસ્કાર મંત્રમાં એને નમસ્કાર આવે છે. ગુરુ શિષ્યને નમસ્કાર કરે કેમ હશે કે અહીંયા ગુરુ શિષ્યને એ પ્રકાર જોવામાં આવતો નથી. એ છઠ્ઠે સાતમે ગુણસ્થાને આરૂઢ થયા છે એવા વિતરાગી સંત છે, એ વિતરાગતાને નમસ્કાર છે. પોતે વિતરાગતાને નમસ્કાર કરે છે ખરેખર, કેમ કે વિતરાગતા ઉપાધિ છે અને પૂર્ણ વિતરાગ થવું છે માટે અંતરબાય વિતરાગતા તરફ ઢળે છે. બીજા કશા તરફ ઢળતા નથી, પણ એકલી વિતરાગતા છે એના ઉપર ઢળે છે. ગુણની પૂજા છે. અને ગણધર ભગવાન જેને નમસ્કાર કરે એ કોઈ સામાન્ય પ્રાણી છે એને નમસ્કાર કરે છે કે જેને કાંઈ ચતુર્થ ગુણસ્થાન પણ ન હોય એને ગણધર ભગવાન નમસ્કાર કરે? એ પ્રશ્ન રહેતો ચારસો ને અઠ્યાસી બોલતા સીધે કરવું છે એમાં કે સમયે સમયે એમને શુદ્ધિ વધતી જાય છે અને આગળ મોક્ષ માર્ગમાં આગળ જ વધતા જાય છે. ભલે ગુણસ્થાન હજી ન બદલાયું હોય, પણ સાતમેથી છઠ્ઠે આવ્યા ત્યારે તો ઘટી ગયું કે નહીં, ત્યારે શુદ્ધિ ઘટી ગઈ કે નહીં, કે ખરેખર શુદ્ધિ ઘટી નથી? પ્રતિ સમય શુદ્ધિ વધતી જાય છે. સાતમેથી છઠ્ઠે આવે ને છઠ્ઠેથી સાતમે આવે ત્યારે પણ બધી વખત શુદ્ધિ વધે જ છે, કોઈ વખત શુદ્ધિ ઘટે છે એવું બનતું નથી. વિકલ્પ ઉપયોગ છોડીને વિકલ્પમાં આવ્યા, ન ઘટે. જેમ મકાન બને ત્યારે ઈંટ ઉપર ઈંટ ઉપર ઈંટ ઉપર ઈંટ ચડતી જ જાય છે, પાયો પૂરીને પ્લિન્થ આવે, પ્લિન્થ પૂરીને ઉપરની ઈંટ મૂકે ત્યારે કહેવાય પહેલી ઈંટ મૂકી, પણ પાયાથી ગણીએ તો ઉપરની ઈંટ છે. એનું લેવલ ચડતું જ જાય છે. એમ શુદ્ધિની વૃદ્ધિનું જે લેવલ છે એ વધતું જ જાય છે. ચાલુ છે ગુણ શ્રેણી નિર્જરા ચાલુ છે, શુદ્ધિ વધી જ છે, કર્મ ઘટ્યા જ છે, અશુદ્ધિ ઘટી જ છે. બીજી કોઈ સ્થિતિ ત્યાં કઈ છઠ્ઠે ગુણ સ્થાને આવ્યા એ માટે ઘણા કર્મ પાછા આવી ગયા અને શુદ્ધિ ઓછી થઈ ગઈ એમ છે? બહુ અલ્પ આવે છે. જે ગયા છે એમાંથી બહુ અલ્પ આવે છે, પાછા ઘણા જાય છે ને બહુ અલ્પ આવે છે, એમ આવૃત્તિ ઓછી છે અને નિવૃત્તિ વિશેષ છે. એટલે ક્રમશઃ સંપૂર્ણ નિરાવરણ નિષ્કર્મ દશા ઉત્પન્ન થઈ આવે છે. છઠ્ઠાનું સ્થાન તો વિકલ્પની અપેક્ષાએ નીચું છે, પણ મૂળ જે વિતરાગતાની જે શુદ્ધિની પરિણતિ છે એમાં તો વધી જ ગયા છે. પછીનો એ વિકલ્પ છે. આઠમામાં ન આવે ત્યાં સુધી વિકલ્પમાં આવે તો પણ એમની મૂળ જે શુદ્ધિ છે એનું જે વૃદ્ધિગતપણું છે એ તો ચાલુ ને ચાલુ રહે છે. હા, ત્યાં લબ્ધમાં શુદ્ધિ છે, પણ જે લબ્ધની શુદ્ધિ છે એ પ્રાપ્ત લબ્ધ એટલે પ્રાપ્ત શુદ્ધિ જે છે એ તો વધતી જ જાય છે, વધતી જ જાય છે. એમાં તો શુદ્ધિ વધેલી જ હોય છે. પહેલા સમય કરતાં બીજા, બીજા કરતાં ત્રીજા, ત્રીજા કરતાં ચોથા, એમાં વધતી જાય છે. ભલે વિકલ્પમાં આવે છે તો પણ એની અપેક્ષા નથી. એમાં સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા એને એની અપેક્ષા નથી, એવી રીતે શુદ્ધિ વધતી જાય છે. એનાથી નિરપેક્ષ શુદ્ધિ વધે છે. વધતી જ જાય છે એમ કેવું છે? એ તો આ બુદ્ધમાં ખાસ કહેવું છે. એ કેવું છે ને, ભાવલિંગી મુનિની દશા કેવી હોય છે? જેને જિનેન્દ્રના માર્ગમાં મુનિરાજ કયા છે, સાધુ કયા છે, એ સાધુ કેવા હોય છે એનું પણ અહીંયા, અને એમની સાધના અંતરંગમાં કેવી હોય છે, આરાધના અને સાધના એનું બહુ સુંદર ચિતાર છે. 489. નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. શું કહે છે કે તારી દશામાં તારું જે મૂળ સ્વરૂપ તેનો અંતર અનુભવ થાય તેવો પ્રયાસ કર. તારી દશામાં કોઈને કોઈ કાર્ય કરવાનો પ્રયાસ તો ચાલે જ છે. ક્યારેય કોઈ જીવ કોઈ પણ કાર્યના પ્રયાસ વિનાનો હોય એવું જોવામાં આવતું નથી, પ્રત્યક્ષપણે એવું જોવામાં આવતું નથી. કેમ કે જીવનો જે પુરુષાર્થનો પર્યાય છે એ વીર્યગુણનો પુરુષ પર્યાય છે. ગુણ સદાય પરિણમતો હોવાથી પુરુષાર્થની દિશા સર્વજીવને પ્રગટ છે. ફક્ત એ કઈ દિશામાં લગાવે છે, બે દિશા છે, એક અંતર્મુખની દિશા છે, એક બહિર્મુખની દિશા છે, ત્રીજી કોઈ દિશા નથી. એ બેમાંથી કઈ દિશામાં પુરુષાર્થ લગાવે છે એના ઉપર એના હિત અને અહિતનો આધાર છે. જો અંતર્મુખતાને છોડીને કોઈ પણ પ્રકારે જીવના પુરુષાર્થનો પરિણમન ચાલે છે તો એમાં હિત નથી, એમાં આત્મહિત નથી. એટલે અહીંયા બહુ સીધી વાત છે. આ બોલની અંદર સ્વાનુભવના પુરુષાર્થની સીધી વાત છે. ડાયરેક્ટ સ્પીચ જેને કહેવાય, આડીઓવળી કોઈ વાત કરીને ગોળ ગોળ કરીને ફેરવી ફેરવીને અહીંયા લાવે ને સમજાવે એમ નહીં, સીધી વાત છે કે સ્વાનુભવનો પ્રબળ પુરુષાર્થ કર. પુરુષાર્થ કર એટલું નહીં પણ પ્રબળ પુરુષાર્થ કર. જે આત્મા પરિપૂર્ણ પરમાત્મ પદ સ્વરૂપ છે એના સ્વાનુભવ સંબંધીનો પ્રબળ પુરુષાર્થ કર, ઉગ્ર પુરુષાર્થ કર, ઉગ્રતા આણીને પુરુષાર્થ કર એમ કહે છે. જેમ કોઈ ઊંટી પડે છે, અતિ અતિ સ્નેહ હોય તો ભીટી પડે છે કે નહીં? હે, જોયાનું હોય અમારે એવું નાયરોબીના સ્વાધ્યાય હોલમાં પહેલા વહેલા ગયા હતા, એક ભાઈ ઉભા થઈને સીધા ભેટી પડ્યા, આપણે જોયેલા નહીં એને, એને આ મને જોયા નહીં, મેં એમને જોયેલા નહીં, કોને ખબર? કેમ કે ભાઈ તમે સોનગઢથી આવો છો? બસ એટલી ખબર હતી કે સોનગઢથી આવે છે. ગુરુદેવ પ્રત્યેનો પ્રેમ છે, લાગણી છે, વ્યક્તિગત ઓળખાણ તો નહોતી એના કારણે. મિત્ર તો બીજું શું કારણ હોય? તદ્દન અજાણપણામાં તો ત્યાં એક સ્નેહની સામાન્ય ચેષ્ટા નથી. દ્રષ્ટાંતમાં ઉગ્રતાની લાગણી વ્યક્ત થાય છે. એમ તું તારા પરિપૂર્ણ પરમાત્મા જ્ઞાયક સ્વભાવ પ્રત્યે ઉમટીને ઉગ્રપણે પ્રબળ પુરુષાર્થ કર. સ્વાનુભવ સંબંધીનો આજ હું છું એના અનુભવનો પ્રબળ પુરુષાર્થ કર. વિશેષણ લગાવ્યું છે, પુરુષાર્થ કર એમ નહીં, કેવો પુરુષાર્થ કર કે પ્રબળ પુરુષાર્થ કર એમ એ થાય છે એનું વર્ણન છે. પોતાના નિજ પરમાત્માને અવલોકતા તેના સ્વાનુભવમાં, સ્વાનુભવની પર્યાયમાં પ્રબળપણું ઉત્પન્ન થાય છે, એ થાય છે એને કર એમ કહેવામાં આવે છે, સહજ થાય છે એમ છે. પરમાત્માનો પ્રેમ છે ત્યાં, અને પરમાત્મામાં રહેલો જે પરમાનંદ છે એના અનુભવનો ઉત્સાહ છે એની અંદર. શ્રીમદજી લખે છે ને, ઉત્સાહિત વિરિવાન તત્વ પામવાનો અધિકારી છે એવા શબ્દ લખ્યા છે. ઉલ્લાસિત વીર્યવાન એમ લખ્યું છે, ઉત્સાહિત પણ એવો શબ્દ લાગ્યો. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો અધિકારી છે, એટલે જેના પુરુષાર્થના પર્યાયમાં ઉલ્લાસિત પણ આવે છે એવો જો પરિણમનનો જેને પ્રકાર છે, એને તત્વનો, સ્વતત્વના અનુભવમાં પણ એવો જ ઉલ્લાસ આવશે. એને અધિકારી કયો છે ત્યાં, પાત્ર કયો છે. નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર, એટલે કે એ સિવાયના બીજા કાર્ય કરવાનો કોઈ પુરુષાર્થ ન કર, એમાં અનર્પિત છે. તત્વાર સૂત્રમાં સૂત્ર છે ને, અર્પિત અનર્પિત સિદ્ધે હે, એવું એક સૂત્ર છે, ટુકડા છે બધા. અર્પિત અને અનર્પિત થી સિદ્ધિ થાય છે. કોઈ પણ વિષયને સિદ્ધ કરવો હોય ત્યારે જે કાંઈ કહ્યું હોય સીધું કહીને, ને એમાંથી એનો એ સિવાય બીજું શું નથી, એ અનર્પિત છે એમ કહીને સિદ્ધિ કરવામાં આવે છે. તો અહીંયા એમ કહ્યું કે નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર, એટલે કે એ સિવાયના બીજા કાર્યનો તું પુરુષાર્થ છોડી દે, તો જ તારું કાર્ય થશે, નહીતર તારું કાર્ય થશે. બહારમાં પણ જો કોઈ નિશાન વિંધવાની પ્રક્રિયામાં આવવું હોય તો બધું લક્ષ છોડીને એક જ ઠેકાણે લક્ષ આપવું પડે છે. ફાયરિંગ શીખડાવે છે, પિસ્તોલથી નિશાન તાકતા, તીરથી નિશાન તાકતા, તો એને જે જગ્યાએ એને નિશાન બનાવવું છે જે ચીજને, એના ઉપર એટલું બધું એને કેન્દ્રિત થવું પડે કે એને બધું લક્ષ છોડી દેવું પડે. થોડી પણ અસ્થિરતા આવે લક્ષમાં તો નિશાન ચૂકી જાય. એ તો હજી બારમાં સહેલું છે. અહીંયા આત્માના લક્ષે, આત્માના ધ્યેય, આત્મા રૂપ થવું હોય તો એને આત્મા ને લક્ષમાં લઈને પ્રબળ પુરુષાર્થ કરીને બીજું બધું લક્ષ છોડવું જોઈએ. સવાલ એ થાય કે બીજી પ્રવૃત્તિનું શું, અનેક વિવિધ વ્યવસાય આદિની, આ શરીરને ઉઠીને શરીરની પ્રયોજન છે કે નહીં, મોઢું સાફ કરવું, દાંત સાફ કરવા, જીભ સાફ કરવા, પેટ સાફ કરવું, શરીર સાફ કરવું, નાવું વગેરે, કપડાં પહેરવા સુશોભિત, એ બધી જે કાંઈ પ્રક્રિયા છે એ જળ શરીરના પરમાણુના જળના લક્ષે થતી જળાશ્રિત ક્રિયા છે. એ ન કરવી કર્યા વગર કેમ ચાલે ભાઈ? એ કરવાના ભાવ તને થાય છે, ક્રિયા તો તું કરી શકતો એ તો ભૂલી જા. ભાવ તું ભાવનો પિંડ હોવાથી, આત્મા ભાવાત્મક ભાવનો પિંડ હોવાથી ભાવ કરે છે, જળની ક્રિયા આત્મા કરે છે એ વાત તો ત્રણ કાળમાં. હવે એ જે ભાવ થાય છે એ ભાવમાં લક્ષ આત્માનું નથી તો ગડબડ છે. એ ભાવ કરતા કરતા બીજા હજાર વિચાર આવે છે કે નહીં, લક્ષ બીજું રહે છે કે નહીં. જો બીજું લક્ષ રહે છે, અનેક પ્રકારને બીજે ઉપયોગ ચાલ્યો જાય છે, તો આત્માનું લક્ષ રહે પછી જે ભાવ થાવતો થાવ એના ઉપર લક્ષ નથી, એવી પ્રથમ મુખ્ય ગૌણની પ્રવૃત્તિથી જવી જોઈએ. બીજો પુરુષાર્થ ન કરે એમાં એમ પણ આવ્યું કે ધર્મના ક્ષેત્રમાં જીવ અનેક પ્રકારની મન વચન કાયાની ક્રિયા અને બહિર્લક્ષી જ્ઞાનની શાસ્ત્ર અધ્યયન આદિની ક્રિયા કરે છે અને એ ક્રિયામાં પુરુષાર્થ લગાવે છે. એમાં પ્રથમ પુરુષાર્થ નહીં લગાવતા પ્રથમ સ્વાનુભવનો પુરુષાર્થ કર એમ કહેવું છે. જેમ ગણિત શીખવું હોય તો એને ગણિતના વિષયમાં જ ઉપયોગ લગાવવો પડે. ગણિત શીખવું હોય ત્યારે ભાષાના વિષયમાં ઉપયોગ લગાવે તો ગણિત ના આવડે, અને ગણિત શીખવું હોય તો ઉપવાસ કરે તો ગણિત આવડે એવું પણ બનતું નથી. કે મુઠ્ઠી ભરીને બદામ ખાઈ જાય તો કઈ ગણિત આવડે એમ પણ નથી. ગણિત શીખવા માટે ગણિત જ શીખવાનો પ્રયાસ થવો જોઈએ. એમ સ્વાનુભવ માટે સ્વાનુભવનો જ પુરુષાર્થ થવો જોઈએ. એમાં ઉપવાસ કર્યો કામ ન આવે ને એમાં ઘણું વાંચી નાખ્યું હોય, બે ચાર શાસ્ત્રો વાંચી નાખે 15 દિવસમાં લાગીને પાછળ પડી જાય તો એને કઈ સ્વાનુભવ થઈ જાય એમ છે. સ્વાનુભવ માટે તો અનુભવનો જ પુરુષાર્થ જોઈએ એમ કેમ છે. બહુ મુદ્દાની વાત છે. અનુભવ માટે અનુભવનો પ્રયત્ન કાર્યકારી થાય છે. અનુભવ માટે સિવાય અનુભવ સિવાય કોઈ પણ પ્રકારનો પ્રયત્ન છે તે અનુભવ માટે બિલકુલ કાર્યકારી થતો નથી. તો જે પર્યાય એમાં આ પુરુષાર્થથી મારું કામ નહીં થાય એમ એને ચોખ્ખું રહે છે સમજાવવા. અને જો એને એ સમજણ ચોખ્ખી રહે છે તો બીજે જતા ગમે તે પ્રકારની ક્રિયામાં જતા પરિણામમાં એનાથી લાભ થશે એમ કરતા લાભ થશે એમ કરતા કરતા લાભ થશે એવો મિથ્યા અભિપ્રાય છૂટી જાય. જો એ લાભનું કારણ નથી તો એના ઉપરનું વજન પણ એને છૂટી જાય છે. એટલે ક્યાં એને રોકાવું ને પકડાવવું એ પ્રકાર રહેતો નથી. અનુભવનો પ્રયત્ન કરવો, અનુભવ કરવો હોય તો અનુભવનો પ્રયત્ન કરવો જોઈએ. બસ અનુભવનો પ્રયત્ન કરવો જોઈએ એટલે શું એ પ્રશ્ન થાય એવું છે કે આ જીવ કોઈ પણ પરદ્રવ્યને તો અનુભવી શકતો નથી. કોઈ એમ કહે કે મેં લાડવો ખાધો એટલે લાડવાનો અનુભવ મેં કર્યો અને ઠંડી બહુ પડતી હતી ત્યારે ગરમીનો અનુભવ કર્યો, ગરમ કપડાં પહેરીને કે આવે છે ને હીટર, અથવા બહુ ગરમી પડતી હતી ત્યારે એર કન્ડિશનમાં ઠંડીનો અનુભવ, પંખાથી હવાના ઠંડીનો અનુભવ કર્યો. એવો કોઈ પર પદાર્થનો આ આત્મા અનુભવ કરી શકતો જ નથી. અધ્યાસે કરીને માને છે કે મને તેનો અનુભવ થાય છે. ખાવાનો એટલે સ્વાદ લેવાનો અનુભવ થાય છે અને સ્પર્શાદીનો અનુભવ થાય છે એવું એ અધ્યાસે કરીને માને છે પણ કરી શકતો નથી. આત્માના સ્વભાવથી જોવામાં આવે, આત્માને આત્માના સ્વભાવથી જોવામાં આવે અને સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો આ આત્મા કોઈ ખુદગળ રચકણનો અનુભવ કરી શકતો નથી એમ સ્પષ્ટ સમજાય હું. કેમ કે એક ચૈતન્ય પદાર્થ છે જે ચૈતન્યની અનુભૂતિ સ્વરૂપ જ છે, એમાં કોઈ એવો અવકાશ નથી કે કોઈ જળ પદાર્થની અનુભૂતિ થાય. હા જ્ઞાન જરૂર થાય છે. કોઈ એમ કહે કે ઘણી ઠંડી વખતે ગરમીનો અનુભવ થયો ત્યારે કાંઈ નથી થયું કે તને જ્ઞાન થયું છે, અથવા ઠંડી લાગી ત્યારે મને ઠંડી લાગી એમાં ખરેખર તને વાતાવરણના ઠંડાપણાનું જ્ઞાન થયું છે, પણ એ તારા આત્માને લાગી જાય અને તારો આત્મા ઠંડો થઈ જાય, તારું જ્ઞાન ઠંડું થઈ જાય, એમ તો કદી બની શકતું જ નથી. ન તો જ્ઞાનને ઠંડુ પાડી શકાય છે, કરી શકાય છે, કે ન તો જ્ઞાનને ગરમ કરી શકાય છે. ન તો જ્ઞાનને ગળ્યું કરી શકાય છે, કે ન તો જ્ઞાનને કડવું કરી શકાય છે. જ્ઞાન ગળ્યું કડવું થાય છે? કાંઈ થઈ શકતું નથી. જ્ઞાન જ્ઞાનપણે જ રહે છે, જ્ઞાન જ્ઞાનના અનુભવપણે રહે છે. પરના અનુભવનો અભ્યાસ ભલે જીવ કરે તો પણ પરનો અનુભવ તો કરી શકતો જ નથી, એમ અનંતા જ્ઞાનીઓએ પ્રસિદ્ધ કર્યું છે, અનંતા તીર્થંકરોએ પ્રસિદ્ધ કરેલું છે. કોઈ ચૈતન્ય પદાર્થ જળ પદાર્થને અનુભવી શકતો નથી, જળ પદાર્થને જાણી શકે છે, અનુભવવું એટલે વેદવું. પાણી આત્માના પાણીથી એવું કઈ થયું, શરીરના પરમાણુઓ ત્યાં ઉષ્ણ પર્યાય પાપ પ્રાપ્ત થયા હતા, એ પાછા શીત પર્યાયને પ્રાપ્ત થાય. આ શરીર તે હું છું એવી દેહાત્મ બુદ્ધિ હોવાને લીધે મને ઠીક થયું એમ જીવ અધ્યાસિતપણે પરણી જાય છે. જીવમાં કાંઈ થયું નથી, ન તો જીવમાં પાણી અડ્યું છે, કે પાણી વિનાનો જીવ નહીતર જીવ તરીકે ન રહેતા જીવનો નાશ થઈને કઈ જીવનો અભાવ ને મરી જવું થાત પરિસ્થિતિ છે. માનો કે કોઈ જીવને એ તૃષાના કારણે પાણીનો સંયોગ ન થયો તૃષાના કાળમાં, અને દેહ ને આત્મા ભિન્ન થયા, ત્યાં શું એ આત્માને પાણી વિનાનો ક્યાંક બીજે વિયોગ્યો ને બીજે પછી પાણીની તકલીફ ઊભી રહી એમ છે? પાણી 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 કરતા ગયો હોય ક્યાંક પાણીમાં જ પડી ને ઉપજે. અંદર પાણી આવી જતું હશે ક્યાંય, અને ક્યાંક રણમાં ઉપજે તો પછી અહીંયા પછી એને કઈ તકલીફ થાય એવું કઈ છે કે એવું કઈ છે? કેમ કે જળના આધારે ને જળથી એનું રહેવું તકવું નભવું જીવવું કદી થતું નથી. શું કહે છે ગુરુદેવ? તને બીજું આવડે ન આવડે, લખતા ન આવડે તેનાથી શું પ્રયોજન છે? તને બોલતા ન આવડે, લખતા ન આવડે, વાંચતા ન આવડે, બોલતા એટલે કહેતા ન આવડે, સમજાવતા ન આવડે, ભાષણ કરતા ન આવડે, ભલે કાંઈ તને ન આવડે, એ ન આવડે તેથી કાંઈ તારા પ્રયોજનને તારા સ્વાનુભવના પ્રયોજનને કાંઈ બાધા આવવાની નથી. અને એવું બધું આવડે માટે તને સ્વાનુભવ થશે એવું પણ અહીંયા નથી એમ કહે છે. આ તો શું કરે છે? જીવ સ્વાનુભવના પ્રયત્નમાં ન વળી શકે અને સ્વાનુભવ કરવાની અંદરમાં સૂઝ ન આવે ત્યારે લેખન વાંચન શ્રવણ અથવા કથન એની અંદર આગળ એની જેને કહીને ચાતુર્ય એની જે આવડત એમાં આગળ વધે છે, એની પ્રેક્ટિસ કરે છે. કોઈ લખવાની પ્રેક્ટિસ કરીને લેખક થાય છે, કોઈ બોલવાની પ્રેક્ટિસ કરીને વક્તા થાય છે. મુખ્ય બે કાર્ય છે, લખવાનું બોલવું. જે જે કાર્યની પ્રેક્ટિસ કરે છે એમાં કાંઈક નિપુણતા મેળવે છે ત્યારે જીવને એમ થાય કે હું કાંઈ આગળ વધ્યો છું, એમાં સ્વાનુભવની કોઈ પ્રક્રિયા થતી નથી. આમ એનાથી અનુભવ નિરપેક્ષ છે. ન આવડે તો તેનાથી કઈ પ્રયોજનની સિદ્ધિ અસિદ્ધિને સંબંધ રહેતો નથી. તેનાથી શું પ્રયોજન છે? જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવાનો પ્રબળ પ્રયત્ન કરશે. વાત એ લે છે કે અનુભવવાનો પુરુષાર્થ કર, પ્રયાસ કર, તો કેવી રીતે કરવો એની આ રીત લીધી કે જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પ્રયત્ન કર. આ વચનામૃતના બોલ ઉપર ચાલે છે ને, 416-425 બોલ છે એટલે સળંગ છે. જે 490મો છે એમાં આ વાક્યની સાથે એ વિષયનું અનુસંધાન છે, ખુલાસો છે કે જ્ઞાયક સ્વભાવને જાણીને હું જ્ઞાયક સ્વભાવે કેવો છું, જેવો છું એવો જાણીને અનુભવવાનો પ્રબળ પ્રયત્ન કર. એટલે શું કે જ્ઞાયકનો જ્ઞાયકપણે જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ કરે એમ કર્યું ને, એ પ્રયત્ન વારંવાર પ્રયત્ન એને અભ્યાસ કહે છે. અહીંયા અભ્યાસ એટલે વાંચન નહીં, અભ્યાસ એટલે શ્રવણ નહીં, અભ્યાસ એટલે વારંવાર પ્રયત્ન કરવો તેને પ્રયત્નનો અભ્યાસ કહે છે. તો નીચેના બોલમાં એમ લીધું કે જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ કર, એટલે કે શુભાશુભથી ભિન્ન એવા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કર, એ કરીને જ્ઞાયકની પ્રતીતિને દ્રઢ કર એમ છે. બહુ આ બોલનું આ માર્મિક વાક્ય છે. પ્રયાસ કેવી રીતે કરવો ને તે પણ અનુભવનો પ્રયાસ કેવી રીતે કરવો, જેમ મનુષ્ય પર્યાયમાં મનુષ્યપણે છું, મનુષ્યપણે છું એવી પ્રતીતિ વર્તે છે, તો જ્ઞાયક સ્વરૂપે પોતે છે એમાં જ્ઞાયકપણે છું, જ્ઞાયક સ્વરૂપમાં હું જ્ઞાયકપણે છું એમ એને એની પ્રતીતિ સાથેનું જોર આવે એને પ્રયત્નનો અભ્યાસ કહેવામાં આવે છે. જોર છે એ પ્રયત્ન છે. બહુ સૂક્ષ્મ વિષયને અરૂપી પુરુષાર્થના સૂક્ષ્મ વિષયને અહીંયા શબ્દારૂઢ કર્યો છે. બેનશ્રીનું પણ એ વાક્ય બહુ સરસ આવ્યું છે, નાયકનો નાયકપણે નાયકપણે છું એમ જે વારંવાર જોર આવું એની પ્રતીતિની દ્રઢતા થાય છે. એમાં પ્રતીતિની દ્રઢતા થાય છે. વારંવાર એવો અભ્યાસ કરતા જ્ઞાયકની પરિણતિ ઊભી થાય છે. જેમ અત્યારે મનુષ્ય છું એવી પરિણતિ થઈ ગઈ છે, પરિણતિ થઈ ગઈ છે એટલે વિચારે કરવો પડતો નથી કે હું મનુષ્ય છું. પણ જરા કોઈ એમ કે તું ઓછી બુદ્ધિ વાળો ગધેડો હોય છે એવો તો કઈ નથી, એવો છું એમ કે નહીં હું માણસ છું, હું કઈ પશુ નથી, પશુને ઓછી બુદ્ધિ હોય હું તો માણસ છું. જરા કોઈ એની મનુષ્યપણાની રેન્જની બહાર જઈને સંબોધન કરે તો એની પરિણતિમાં એ જાગ્રત હોવાથી જ્યાં જેની પરિણતિ છે ત્યાં તે જાગ્રત છે, તરત જ એનો એ નિષેધ કરે છે કે એમ હોય નહીં, ન ચાલે એ વાત સાંભળવા હું તૈયાર નથી. એમ જ્ઞાયક છું એનો જ્ઞાયકનો જ્ઞાયકપણે હોવાનો અભ્યાસ પરિણતિ થઈ જાય ત્યાં સુધી થવો જોઈએ, અને એ અભ્યાસ થઈને ચાલુ રહેવો જોઈએ. તો એનો પરિણતિ થતા એમાંથી ઉપયોગ થઈને સ્વાનુભવ થાય છે. પરિણતિ થઈ જાય તો એ ઉપયોગ થાય, કેમકે પરિણતિ નિર્ણય અને અત્યંત ભાવનાનું એક પરિણામ છે, રિઝલ્ટ છે. બરોબર, સ્વરૂપની અત્યંત ભાવના અને સ્વરૂપ સંબંધિતનો નિર્ણય જાણવાનો કર્યો ને, જાણીને અનુભવનો પ્રબળ પ્રયત્ન કર્યો. જાણવું એમાં નિર્ણય છે. હું આવો છું એ મંદિરમાં જાણ્યો, તો જેવો છું એવો જ મારા અનુભવમાં હું કેમનો છું? કંઈક આવો ને અનુભવમાં કંઈક બીજો, એ વાત ક્યાંથી મેળ પડે છે કે મેળ ખાતી નથી? એટલે જાણીને અનુભવવાનો પ્રયત્ન કર. હું કેવો છું મૂળ સ્વભાવે એની જ ખબર ન હોય તો એનો અનુભવ કેવી રીતે થાય? જે અનાદિથી પોતાના સ્વરૂપથી જ અજાણ છે, એ સ્વરૂપના અનુભવનો પુરુષાર્થને પ્રયત્ન કેમ કરી શકે કે કરી શકે નહીં? આ અનુભવ ને એનો પુરુષાર્થ એ વિધિ છે, રીત છે, ને એ વિષય બહુ સૂક્ષ્મ છે. છતાં આ વાચક શબ્દોમાં એનું વાચ્ય નિહિત છે, સંતાડેલું પડ્યું છે શબ્દોમાં, જાણે કે એ વાચ પડ્યું છે. એને વાચક ઉપરથી વાચ સુધી પહોંચવું જોઈએ, એને એ જ્ઞાનમાં સામર્થ્ય છે. જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે વાચક ઉપરથી વાચ સુધી પહોંચી જાય. જેમ કોઈ એમ કહે કે સાકર, સાકર તો શબ્દ છે પણ એનો જે વિષય છે એ જ્ઞાનમાં ખડો થઈ જાય છે. એવી રીતે કોઈ પણ વ્યક્તિનું નામ લેવામાં આવે છે, આ ફલાણા આવ્યા, તો કે તરત શબ્દ ઉપર નથી ખ્યાલ રહેતો, એનું જે વાચ છે એ જ્ઞાનમાં પકડાય છે. એમ શબ્દ છે, વાચક છે, એ વાચનો હેતુ થાય છે, કારણ થાય છે. એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો અહીંયા પણ જ્ઞાયક સ્વભાવ એમ કહ્યું, ત્યાં એકલો જાણક સ્વભાવનો, જાણન સ્વભાવનો પિંડ છે આત્મા. એને અંતરમાં જાણીને ઓળખીને એ રૂપ અનુભવ થવાનો એનો પ્રબળ પ્રયત્ન ચાલવો જોઈએ. પ્રબળતાથી એને ઉલ્લાસ આવવો જોઈએ. આવો જ છું, જ્ઞાયક જ છું, ને બીજી રીતે હું નથી, બીજા પ્રકારે નથી. બીજા પ્રકારે નથી એટલે શું? કે જે પરિણામમાં શુભાશુભ ભાવ પ્રવર્તી રહ્યા છે, ચાલી રહ્યા છે, એના પરિણામમાં છે ને, એ રૂપે પોતે પોતાને અનુભવી રહ્યો છે. શુભાશુભ ભાવ પ્રવર્તમાન છે ને એ રૂપને પોતાનો અનુભવ છે કે હું આવો છું. અહીંયાથી છૂટીને એનાથી ભિન્ન હું જ્ઞાયક સ્વભાવે છું એમ એના અનુભવનો જોર કરવું જોઈએ. અનુભવવા માટે જોર કરવું જોઈએ. અનુભવ થવા અર્થે અનુભવનો પ્રયત્ન થવો જોઈએ. બીજો કોઈ પ્રયત્ન કરવાની જરૂર તો અનુભવ થાય. અનુભવ કરવા માટે અનુભવ કરવાના પ્રયત્ન સિવાયનો કોઈ પ્રયત્ન થાય તો અનુભવ થાય, એવું કદી બનતું નથી. એટલે કે વાંચન કરતા કરતા અનુભવ થાય એ વાત પણ નથી. તો પછી બીજી કોઈ ક્રિયાકાંડ કરતા અનુભવ થાય એ તો પ્રશ્ન જ રહેતો નથી. પણ જે વાંચનમાં સ્વાનુભવનો વિષય ચાલે છે, વાંચનમાં શું છે કે આત્મા આવો છે ને એનો અનુભવ આમ થાય, તો પણ પ્રયત્ન અનુભવનો હોવો જોઈએ, વાંચન ન હો નહીં, એમ છે. બેને જુદા પાડવા છે. જે વાંચનમાં, જે શાસ્ત્રમાં આવો આત્મા છે ને આવા આત્માનો આત્મા પણ અનુભવ કર એમ કહેવા માગે છે, એમાં પણ અનુભવનો પ્રયત્ન કરવાની વાત છે, વાંચનનો પ્રયત્ન કરવાની વાત નથી. આમ છે, એ બેને જુદા પાડી દેવા જોઈએ. બે જુદી જુદી વાત છે. એ કહ્યું કે જ્ઞાયક સ્વભાવને જાણીને, એટલે જ્ઞાયક સ્વભાવને ઓળખીને પોતાનો જ્ઞાયકનો સુભાષુભથી ભિન્ન વિનાયકપણે છું એમ વારંવાર પ્રબળ જોર આવતા એની પ્રતીતિ દ્રઢ થાય અને જ્ઞાયક તરફનું જ વલણ રહ્યા કરે એ વલણને અહીંયા પરિણતિ કહેવામાં આવે છે. છેલ્લું વાક્ય છે તેના તરફનું વલણ કરવું. વલણ કરવું એટલે એની પરિણતિ થઈ જવી એને વલણ કરવું એમ કહેવામાં આવે છે. વલણ છે ને એ ખરેખર પરિણમનનું સમગ્ર રૂપ છે. તે વલણ છે માણસ નથી કહેતા કે આ ભાઈ બોલે છે આપણને અનુકૂળ લાગે એવું, પણ એમનું વલણ એવું નથી. નથી કહેતા મળે છે, વાતચીત કરે છે, આપણી સાથે વ્યવહાર રાખે છે ત્યારે આપણને અનુકૂળ છે એવું બધું લાગે, તો પણ એમનું વલણ આપણા અનુકૂળ નથી. એમ છે બને છે કે નથી? એ વલણ છે પરિણમનનું સમગ્ર રૂપ છે. બરાબર. ઓલો ઉપર ઉપરનો વ્યવહાર ને વાણી નહીં એમ છે. હે, ખરેખર છે કે નહીં? આ વલણ શું ચીજ છે એના અનુભવની પદ્ધતિથી સમજતા એમ જગતના ઉદય ભાવે જગતના કાર્યો પોતાના ઉદયના કાર્યો કરવા એમાં વલણ બીજું આત્માનું આવવું જોઈએ, વલણ ફરી જવું જોઈએ. તો એને એ કાર્ય થાય. અહીંયા આત્માની વાત કરે, આત્માનું વાંચન કરે, આત્માની વાતનું વાંચન કરે, પણ વલણ આત્માનું રાખે, ઉદયનું રાખે, તો કોઈ બી કામ થાય એ વલણ છે કે નહીં? અમે તો સ્વાધ્યાય રોજ કરીએ છીએ, ઘણું આત્માનું સ્મરણ ચિંતન કરીએ છીએ, પણ વલણ, વલણનું શું છે એ જો. તારું વલણ દેહ પ્રત્યે છે, રાગ પ્રત્યે છે, એ સિવાયનો કોઈ વિષય તારા વલણમાં છે? વલણને તપાસ. આ બધો અંતરશોધનો વિષય છે. જે જુગનાસુ જીવને વર્તે અંતરશોધ, જો એને એ અંતરશોધ વર્તી હોય એ વખતે જો એને જ્ઞાનીના વચન મળે તો એને એને એ વચન પરિણમવાનું કાર્ય થાય છે. આત્મસિદ્ધિની કડી છે. જો અંતરશોધ વખતે એ જિજ્ઞાસુ જીવને જ્ઞાનીના વચન મળે તો એનું એને પરિણમ થાય છે. એમ કે ત્યાં અવકાશ ઘણો છે પરિણમવાનો. માણસ ને ગધેડો કહીને ડિગ્રેડ કર્યો એમ જ્ઞાયક ને મનુષ્ય કહીને ડિગ્રેડ કર્યો છે. જ્ઞાયક પોતે જાણી જ રહ્યો છે, જાણી જ રહ્યો છે. નાયક 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 સ્વભાવે છે એને માણસ કે છે. એમ કે તમે બહુ બુદ્ધિવાળા હો, તમે બહુ બહુ આવડત વાળા હો, તમારા જેવી હોશિયારી ને આવડત કોઈની નથી. ગાળો દે તો ફૂલીને ઢોલ થાય, મૂરખ છે. કોઈ ગાળો દે ને રાજી થાય એના જેવી વાત છે. એને ડિગ્રેડ કરે છે ને આ ખુશી માને છે. એ નીચ પદમાં ઉચ્ચ પદ માની માનીને રાજી થાય છે. જેમ કોઈ રાજા દારૂ પીને શરીરમાં ગરમી વધી ગઈ હોવાથી લથડિયા ખાતો ખાતો રસ્તામાં કોઈ એઠવાડના ગંદકીના ગંદકીના ગટરના ખાબોચિયામાં પડે અને એને સાતા ઉપજે, ઠંડક લાગે તો ટાઢું છે કે નહીં? મને ગમે છે હું જ રહી ત્યાં પછી ત્યાંથી ઉભો થાય નહીં. કોઈ ઉભો કરવા માગે તો ઉભો થાય નહીં. એમ આયા એને જગતમાં વખાણી મારે છે કે તમે બહુ હોશિયાર, તમે બહુ ડાયા, તમે ઘણા કામ કરી શકો છો, આટલા તમારા જેટલા કામ તો કોઈ કરી શકે નહીં. તમે તો સમાજના કામ કર્યા, ફલાણા કુટુંબના કામ કર્યા ને, ધંધા વેપારની પ્રગતિ કરીને ધામ કર્યું, પ્રેમ કર્યું ને, એને તાટક પડે છે. બહુ સારું. હે, મારા તો માન ને સન્માન ના સમારંભ યોજાય છે. કે છે કે નીચ પદમાં ઉચ્ચ પદ માની માનીને રાજી થાય, પોતે પરિપૂર્ણ ભગવાન પરમાત્મા એને ડિગ્રેડ કરે ને એ રાજી થાય, એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન કોઈ બીજું ભૂત નથી, આવું જીવને વળગેલું એક ભૂત છે કે હું આવો થઈ ગયો છું. જેમ ભૂતાવિષ્ટ પુરુષને શું છે કે મને ફલાણું ભૂત વળગ્યું છે, એમ એ પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને વર્તમાન કર્મજનિત પર્યાયને સ્વરૂપે જ છું એવું, એને પ્રાપ્ત કર્મજનિત પર્યાય એ રૂપે જ આખે આખો છું ત્રિકાળ એવું એને ભૂત વળગી ગયું છે. એટલે પછી તે જેમ તે ભૂતાવિષ્ટ પુરુષની જેમ બધી ચેષ્ટા કરે છે અને મનુષ્યોચિત ચેષ્ટા કરતો નથી, એમ આ જીવ પણ કર્મજનિત પર્યાયને પ્રાપ્ત છે એવી જ ચેષ્ટા કરે છે, મનુષ્યોચિત ચેષ્ટા કરે છે, જ્ઞાયકને ઉચિત પ્રયત્ન કરતો નથી. આવું છે ભ્રમણાનું પ્રકરણ, આવું છે આ ભ્રમણાને લઈને થાય છે. બસ એને એ જ લાગ્યા કરે, એ જ વલણ રહ્યા કરે ને એનો જ અનુભવ આવ્યા કરે. હું તો ત્રિકાળ જ્ઞાયક છું, બીજી રીતે જે કાંઈ જગતના જીવો મારી સાથે વ્યવહાર કરે છે, ભાઈ ભાઈ તરીકે કરે ને પિતા પુત્ર તરીકે કરે, એ માત્ર બહારના નાટકની વાત છે. ખરેખર એવો હું જગતનો વ્યવહાર ભલે જગતની રીતે ચાલતો હોય તો પણ ખરેખર હું એવો નથી, એની એની પ્રતીતિ ને એવું અંદરમાં એનું વલણ થઈ જવું જોઈએ. બધાથી જ મારા શુભાશુભ રાગથી હું જુદો છું, તો પછી બીજા સંબંધોથી હું જુદો છું એ વાત સમજાવવાની ક્યાં રહે છે, કહેવાની ક્યાં રહે છે, એ વાત કહેવાની પણ જરૂર પડતી નથી. નાયક સ્વભાવને જાણીને પોતાને જ્ઞાયકપણે અનુભવવાનો પ્રબળ પ્રયત્ન થવો ઘટે છે, કર એટલે થવો ઘટે છે. એ જ કરવા જેવું છે એટલે એ જ કર્તવ્ય છે. બીજું બધું તે અનંતવાર કર્યું પણ તને શાંતિ થઈ નહીં ને તારું કાંઈ વળ્યું નહીં, વળ્યું તો નહીં પણ રઝળપાટ ચાલુ રહ્યો. 84 ના ચક્કર નો જે રજળપાટ છે, 84 લાખ ઉત્પન્ન થવાના સ્થાન છે, એમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતો કરતો રજળપાટ ચાલુ રહ્યો છે. એટલે બધું કર્યું છે, એ કાંઈ કર્તવ્ય નથી એમ કેવું છે, એ કાંઈ કર્તવ્ય નથી. ઉત્કૃષ્ટ શુભ થી જે ભાવ ધારણ કર્યો અને ઉત્કૃષ્ટ અશુભ થી જે ભાવ ધારણ કર્યો ત્યાંથી માંડીને બધા પરિણામે તું પરિણમીને 5 પરાવર્તનમાં ક્યાંય કોઈ ફળ ભોગવવાના બાકી રાખ્યા નથી. દ્રવિક્ષેત્ર કાળ ભવને ભાવ 5 પરાવર્તન છે ને, કેટલી વાર કર્યા? અનંત વાર 5 પરાવર્તન કર્યા છે. એટલે એ કાંઈ કર્તવ્ય નથી, એક સ્વાનુભવનો પ્રયત્ન કરવા જેવું છે ને એ એક જ કરવા જેવું છે. જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે, એ અનુભવ માટે પ્રબળ પુરુષાર્થ કરવા, પુરુષાર્થ કરવાની કેવી પ્રેરણા છે એક બોલમાં. તને વર્તમાન ઉદયની મુખ્યતા આવે છે કે દુકાનમાં થોડુંક આટલું વધારી લઉં, આટલી કમાણી કરી લઉં, ઘરના આટલા કાર્ય કરી લઉં ને સંયોગ આટલા સુધારી લઉં ને ઠીક કરી લઉં, આટલો ફેરફાર કરું, એ કાંઈ પણ જે કાંઈ કરવું છે એની મહત્તા તું આપીને તારા પુરુષાર્થને ગૌણ રાખે છો એની અહીંયા ના પાડે છે. કે તું કોની કિંમત આપે છો, તારા એક સમયના આત્મ પ્રયત્નને આત્માનુભવના પુરુષાર્થ આગળ ચક્રવર્તીનું છ ખંડનું રાજ પણ હડેલા તરણા જેવું છે, તુચ્છ છે. હડેલું તરણું શું કામમાં આવે? એનું દોરડું ન થાય, રાંડું ન થાય. ઊંકું તરણું હોય તો એવી ઘાસનું રાંડું થાય, પણ હડેલાનું શું થાય? એ જેટલું તુચ્છ છે એવું ચક્રવર્તીનું રાજ તારા સ્વાનુભવ પાસે તુચ્છ છે. મિથ્યા દ્રષ્ટિપણે તો ચક્રવર્તીનું રાજ ભોગવવા જાય એટલે નરકના ટાંકા હાથમી નરકના બાંધે, અને સ્વાનુભવનો એક સમયનો પુરુષાર્થ કરે એટલે મોક્ષપદનું નિદાન બાંધે. નિદાન એટલે પ્રયત્ન, અહીંયા નિદાન એટલે નિયાણું નહીં. અહીંયા નિદાન એટલે નિદાનના બે અર્થ થાય છે. સમજી આત્મસિદ્ધિમાં કર્યું છે ને, પ્રાપ્તિ તણા નિદાન. એ કાં તો એને પ્રાપ્ત અનુભવ હોવો જોઈએ ને કાં તો અનુભવનો પ્રયત્ન હોવો જોઈએ. વૈરાગ્ય આદિ સફળ જો જો સહ આત્મજ્ઞાન, તેમ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. કાં તો એને આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય હોય તો સફળ છે, અને નહીતર આત્મજ્ઞાનના પ્રયત્ન સહિત વૈરાગ્ય હોય તો એનો એ વૈરાગ્ય સફળ છે. આદિમાં વૈરાગમાં વાંચન બધું આવી ગયું. વૈરાગ બહારમાં હોય ને અહીંયા વાંચન હોય, એ બધું સફળ ક્યારે છે? એ આત્મજ્ઞાન હોય ત્યારે. કે પણ અમને આત્મજ્ઞાન તો નથી, શું અમારું બધું અફળ? કે તારા આત્મજ્ઞાનના પ્રયત્નમાં હોય તો તે સફળ છે. પ્રયત્નના કાળમાં તેની સફળતા છે. બે વાત લીધી છે, નિદાન એટલે ત્યાં પ્રયત્ન છે. શું કહ્યું? કે જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે, એ અનુભવ માટે પ્રબળ પુરુષાર્થ કર, એટલે એની કિંમત એટલી લાવે એમ કહે છે. વર્તમાન ઉદયભાવ ને ઉદયભાવને આનુષંગિક જેટલા કાર્યો છે એની કિંમત આવતા તારો પુરુષાર્થ એક બાજુ રહી જાય છે, શરૂ થતો નથી. તો તને કિંમત અંકાવીએ છીએ કે આ તારા અત્યારના સંયોગોને મુખ્ય કરી તો એની કાંઈ કિંમત નથી, ચક્રવર્તીના રાજની પણ કિંમત નથી. માટે તારા વર્તમાન કાર્યને ગૌણ કરીને, વર્તમાન કાર્યની કિંમત ઉડાડી દઈને, મુખ્યપણે સ્વાનુભવની અને આત્માની કિંમત લાવીને, એ કાર્યને મુખ્ય કરીને એ કાર્યમાં લાગવું, એ કરવા જેવું છે. દુકાનમાં બહુ બહુ તો શું કરીશ, આ કમાણો છું એના કરતાં ઘણું કમાઈશ, થોડું વધારે કમાઈશ, ઘણું કમાઈશ, પણ એથી શું? એ બધા ધનના ઢગલા તને શાંતિ આપી શકશે? ઉલટાનો તારો રસ જશે કે આ બધી મને અનુકૂળતાઓ વધી, અનુકૂળતાઓ વધી, પૈસા વધ્યા, અનુકૂળતાઓ વધી. એ પૂદગળ રસ તારી શાંતિને લૂંટી લેશે અને અશાંતિને વધારે ઉત્પન્ન કરશે. એ બહુ ચોખ્ખી વાત છે. આયુર્વેદમાં તો ત્યાં બધા શ્રીમંત માણસો છે, એ બધું ચોખ્ખું સમજાય એમને. છે કે નહીં આ બધી વાત કરીએ તો વાત તો હા વાંચી છે. આ બધું એવો રસ પીડ્યો છે ને, એવો રસ લાગે છે ને, પછી આ વાત સમજાતી નથી. એ વાત સાચી છે, એ રસ આડે સમજાતી નથી.
રસ ક્યાં
છે? એનો રસ પીડ્યો છે ને, કિંમત છે એટલે રસ પડી જાય. એવો રસ પડે એટલે જ્ઞાન છે આ વિષયમાં એનું કામ કરે, એનો આ ભાવ ન ભાષે. સરળ ત્યાં આપણા મુખ શું છે, સરળ છે, બહુ સરળતાથી સાંભળે છે. એમ જ છે ખરેખર, એ બધો રસ છે એ ઘણું નુકસાન કરે છે, એ વાત ચોખ્ખી ચોખ્ખી દીવા જેવી છે. માટે એની કિંમત એને ઉડાડી દેવી, આ તો કાંઈ નથી. કરોડોપતિ થાય કે અબજોપતિ થાય એ કાંઈ નથી, ચક્રવર્તીનો રાજ પણ એની પાસે કાંઈ નથી, એવા સ્વાનુભવની એક ક્ષણની કિંમત છે. તો એને બધું ગૌણ કરીને સ્વાનુભવ કરવાનું સૂજે ને, નહીતર સૂજે
નહીં.
કાલથી ત્રણ દિવસ માટે
બંધ, આવતીકાલે ત્રણ દિવસ માટે બંધ.
મંગળવાર,
મંગળવારથી આઠ વાગ્યા.